તારીખ 8-10-1997 શ્રી સમયસર ગાથા 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બહુવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 252
કરતા કર્મ અધિકાર 92 ગાથા આ અધિકારમાં પણ મુખ્યપણે વેદ જ્ઞાનનો વિષય ચાલ્યો છે. આખા શાસ્ત્રમાં અનેક દ્રષ્ટિકોણથી વેદ જ્ઞાન કેવી રીતે કરવું એ વેદ જ્ઞાનના પાસા આચાર્ય સમજાવે છે. ગ્રંથ જ આખો જ્ઞાની કેવી રીતે થવાય, અજ્ઞાનતા કેવી રીતે મટે એ દ્રષ્ટિબિંદુ ઉપર આખો ગ્રંથ છે. કેમ કે સંસારમાં રખડવાનું કારણ પણ વેદ જ્ઞાનનો અભાવ છે. વેદ જ્ઞાન કરે જીવ તો અંતે સિદ્ધ દશાને પામે, સહાનુભૂતિ પ્રાપ્ત કરીને. અને વેદ જ્ઞાન ન થાય, વેદ જ્ઞાનનો અભાવ રહે તો સંસારમાં રખડે. સંસારમાં ત્રસ પર્યાય મર્યાદિત હોવાથી મોટો ભાગ નિગોદન, મોટો સમયનો કાળનો મોટો ભાગ અનંત કાળ નિગોદમાં જાય છે. એનો એક શ્લોક છે સમર અધિકારમાં, ભેદ વિજ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એ કે લખે છે. જેટલા કોઈ અત્યાર સુધીમાં સિદ્ધ થયા, કેટલા થયા છે? અનંત થયા છે. એ બધા ભેદ વિજ્ઞાનને કારણે થયા છે. ભેદ વિજ્ઞાન તહ સિદ્ધા સિદ્ધા એ કે લખે છે ને, કિલે છે ખરેખર વાસ્તવિક તસ્ય એવ અભાવતઃ બધા બધા એ કિલકે છે. અને એના એના અભાવથી બંધાણા છે. જેટલા કોઈ જીવો બંધાણા છે એ વેદ જ્ઞાનના અભાવને લઈને બંધાણા છે. ત્યારે અહીંયા આ ગાથામાં આચાર્ય દેવે એમ કહ્યું કે જેમ ઠંડા ગરમ પરમાણુની અવસ્થા એ પરમાણુ કરે છે, આત્મા જાણે છે પણ એ જાણવાની પર્યાય કરે છે. ઠંડાપણાની કે ગરમપણાની અવસ્થા આત્મા કરતો નથી. એ દ્રષ્ટાંતે સિદ્ધાંત એમ લીધો કે જીવને જે રાગ દ્વેષની પ્રકૃતિનો ઉદય આવે છે ત્યારે જીવ રાગી દ્વેષી થાય છે. સાતા અસાતાનો ઉદય આવે છે ત્યારે સુખ દુઃખનો અનુભવ કરે છે. એમાં પણ જીવ એવી ભૂલ કરે છે, ઉદય આવે છે પ્રકૃતિમાં, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. જેમ ઠંડા ઉનાનું પ્રતિબિંબ પડ્યું તેમ એને એમ થાય છે, મને લાગે છે મને કાંઈક થાય છે, મને એની અસર થાય છે. એ મને ઠંડીની અસર થાય છે, ગરમીની અસર થાય છે. એમ રાગ દ્વેષ અને સાતા અસાતાની અસર મને થાય છે એવું જીવને લાગે છે. એ અજ્ઞાનને લીધે લાગે છે. એમાં પરમા પોતા પણ ઉઠ્યું. જો વાસ્તવિક વસ્તુ સ્થિતિ સમજે તો એવી વસ્તુ સ્થિતિ છે કે રાગ દ્વેષ સુખ દુઃખ ઉદ્ગળ પરિણામની અવસ્થા, ઉદ્ગળથી અભિન્ન છે અને તેથી આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. સદાય અને અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એ અનુભવ ને જ્ઞાન ને પર્યાય આત્માથી અભિન્ન છે અને તેથી ભૂતગળના પરિણામોથી અત્યંત ભિન્ન છે. આવી રીતે જો સમજે તો એ કર્મથી ન બંધાય અને પરિભ્રમણ ન કરે. પરંતુ એવી વસ્તુ સ્થિતિ ના જ્ઞાનના એટલે ભેદ જ્ઞાનના પરિણમનના અભાવને લીધે, જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે જળના પરિણામ છે તેનો અને તેનો અનુભવ જે જ્ઞાનના પરિણામ છે એ બંને વચ્ચેનું અંતર ભિન્નપણું જાણતો નહીં હોવાને લીધે એકપણાનો અભ્યાસ થાય છે, મારામાં થાય છે, મને મારામાં અસાતા થઈ, સાતા થઈ તો મને મારામાં સાતા થઈ એવો અનુભવ કરે છે. એ એકપણાનો અનુભવ કરવો એનું બીજું નામ અભ્યાસ છે શાસ્ત્ર ભાષામાં. એ અભ્યાસને લીધે તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમે છે, એનો આત્મા જેવી રીતે પરિણમે છે. દશ છે તો દશા, પણ આખો આત્મા એની અંદર પોતે ભેળવે છે અને એવી રીતે એ પરિણમે છે કે જે રૂપે પરિણમવું અશક્ય છે. આચાર્ય દેવે કે અશક્ય છે આ વસ્તુ, જેમ આત્મા ઠંડો ઉનો થવો અશક્ય છે એમ આત્મા સાતા સાતા થવી જાણવું એ બીજી વાત છે, પરિણમવું એ બીજી વાત છે એમ કે છે. છતાં પણ એવી રીતે પરિણમવું થકો અથવા એવું પરિણમન મને થયું છે એમ માનતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો. શું કીધું? થાય છે અને જ્ઞાન વિપરીત જ્ઞાન પ્રગટ કરે છે. અજ્ઞાન એટલે વિપરીત પણ જ્ઞાનને પ્રગટ કરતો થકો, પોતે અજ્ઞાનમય થયો થકો. હું રાગી છું, હું રોગી છું, અસાતા થાય તો હું રોગી છું અને હું રાગી છું ને રોગી છું એ પ્રકારે એ વિધિએ પોતાનો અનુભવ કરે છે અને પોતાને રાગનો કરતા કે શરીરના પરિણામનો કરતા છું એમ અનુભવ કરે છે. પ્રતિભાસે છે એટલે એમ લાગે છે, શબ્દ પીળો છે કે એવા કર્મ નો કરતા પ્રતિભાસે છે, એવા કાર્યનો કરતા પ્રતિભાસે છે એટલે એમ લાગે છે પોતાને, એ લાગવું જૂઠ છે, એમ બની શકતું નથી. ભાવાર્થમાં જરા વધારે સ્પષ્ટ સાદી ભાષામાં સમજાવે છે, કેમ કે આમાં આચાર્ય દેવની ભાષા છે, એ લાંબા લાંબા વાક્યો અને શાસ્ત્રીય ભાષાના શબ્દો છે. એમાં ભાવાર્થમાં એમ કહે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ વગેરે અવસ્થા પૂતગળ કર્મના ઉદયનો સ્વાદ છે. જેમ મરચામાં તીખાપણાનો સ્વાદ છે, મરચું તીખું છે એવો અનુભવ થાય છે, જ્ઞાન તીખું થાય છે એવો અનુભવ કોઈને થતો નથી. રસોઈમાં ક્યાંક વધારે પડ્યું હોય તો આપણે શું કહીએ કે આ શાક તીખું થઈ ગયું છે, દાળ તીખી થઈ ગઈ છે, જ્ઞાન તીખું થઈ ગયું છે એમ કોઈ કહે. પણ ભૂલ ક્યાં કરે છે કે મને લાગ્યો, જાણે તીખા સ્વાદનો પ્રવેશ આત્મામાં થતો હોય એવો મિથ્યા અનુભવ એને અભ્યાસ કહે છે, મિથ્યા અનુભવને અભ્યાસ કરે છે. એમ જીવ અનુભવ કરે છે, એ જીવનું અજ્ઞાન પણ છે. એને પર પ્રવેશ ભાવ પણ કહે છે, બીજાનો પ્રવેશ છે પોતામાં પણ થતો નથી, ખોટો અનુભવ કરે છે. જો ખરેખર મરચું જીવને તીખું લાગતું હોય તો જ્ઞાન તીખું થઈ જાય ને પછી મટે જ નહીં. પણ કોઈ પણ સ્વાદ હજી સુધી જ્ઞાનમાં રહ્યો નથી. અનેક સ્વાદોનો અનુભવ કર્યો પણ એક સ્વાદ રહ્યો નથી, કેમ કે તો ભિન્ન જ હતો. એ પૂતગળ પર્યાયના ઉદયનો સ્વાદ છે, એ મરતાની જેમ જ રાગ દ્વેષ સુખ દુઃખ બતા. તેથી ઠંડા ઉનાપણાની માફક તે પૂતગળ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાને લીધે, અજ્ઞાનને લીધે જુદાપણાનું જ્ઞાન નહીં હોવાને લીધે, અથવા જુદોપણું છે જુદાપણું છે એવો અનુભવ નહીં કરતો હોવાને લીધે, તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે, મને જ લાગે છે, મને જ થાય છે, હું દુઃખી થાવ છું, હું રાગી થાવ છું, હું ક્રોધી થાવ છું. કેમ એમ લાગે છે? કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષાદીનો સ્વાદ ઉષ્ણ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા એનો તો ફોટો જ પડે છે. જાણે કે જ્ઞાન જ રાગ દ્વેષમય થઈ ગયું હોય એવું અજ્ઞાનીને પોતાને ભાસે છે, લાગે છે, મને તીખું લાગ્યું, મને ઠંડુ લાગ્યું, મને ક્રોધ થયો, મને અશાતા થઈ. ભિન્નપણાના જ્ઞાનના અનુભવના અભાવને લીધે અભિન્ન અનુભવ કરે છે, વસ્તુ ભિન્ન હોવા છતાં પણ, એનું નામ અજ્ઞાન છે. હવે આમાં તો ઠંડુ ઊનું સાતા અસાતા રાગ દ્વેષ અત્યંત નિકટ છે અંદરમાં ક્ષેત્રથી પણ, એનાથી ભિન્નપણું કરાવે છે. તો પછી કુટુંબ પરિવાર તો ભિન્ન ક્ષેત્રે રહેલા ભિન્ન પદાર્થો છે, એમાં અભિન્નપણું કરે છે. અહીંથી ચૂક્યો એટલે ત્યાંથી ચૂકવાનો. આચાર્ય દેવનો ઉપદેશ તો એમ છે કે તને આટલું નિકટ છે, ઠંડા ઉણાપણાનો તને અનુભવ જ્ઞાન થાય છે કે આ ઠંડુ છે, આ ગરમ છે, ગરમ ઠંડુ ન જણાય, ઠંડુ ગરમ ન જણાય, એમ સાતા અસાતા ન જણાય, એ બધું બરાબર છે. એનાથી પણ તો જુદો પડે, ભૂતગળની પર્યાયો છે, જળની પર્યાયો છે, આત્માની નહીં, જ્ઞાનની પર્યાયો નથી. તો પછી બીજા જુદા પદાર્થો છે એની સાથે અભિન્નતા કરે છે, અભેદપણાનો પોતાપણાનો જીવ અનુભવ કરે છે, એ કેટલી મોટી સ્થૂળ ભૂલ છે. આ તો એની સૂક્ષ્મ ભૂલ છે, ભૂલી કેટલી મોટી સ્થૂળ ભૂલ છે. સમસ્તો સંસારમાં જીવ રખડતો નથી, વગર કારણે કાંઈ રખડે છે એવું તો નથી. ભૂલ તો બહુ મોટી કરે છે કે પારકી ચીજને પોતાની માને છે, કરે છે. સંસારમાં પણ પારકી ચીજ કોઈ લીએ અધિકાર જમાવે તો એનો દંડ લાગે, ક્યાં ચોરીનો ક્યાં લૂંટનો. લૌકિક કાનૂન પણ એવો છે. અને વિતરાગી જ્ઞાન તીર્થંકર દેવનો જીનેન્દ્ર પરમાત્માનો કાનૂન પણ એવો છે કે તારા આત્મા સિવાય તારે કોઈ જળ કે બીજા ચેતન કોઈ પદાર્થમાં તારે પોતાપણું કરવું નહીં, અને કરીશ તો એનો દંડ તારે અવશ્ય અવશ્ય ભોગવવો પડશે. કાયદો બધાને માટે સરખો છે, બરાબર. તીર્થંકર દેવ હોય તો એને કર્મ ભોગવવા ન પડે. તીર્થંકર ના દ્રવ્યને સૈનિક મહારાજા એમ થયું કે આ તીર્થંકર દ્રવ્ય છે, ચાલો એમને નહીં જવાનો ત્યાં. કુદરતની વ્યવસ્થા છે આ. કોની વ્યવસ્થા છે? કુદરતની વ્યવસ્થા. કહો કે જળ ચેતન પદાર્થના વસ્તુ સ્વભાવ છે આ. ને વસ્તુના સ્વભાવનું, વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર કોઈ કરી શકે? જેટલો જીવ પરમા મમત્વ કરે છે એટલો દંડ ભોગવવાનો વારો આવશે. સંસારમાં જળ ચેતનના પદાર્થો છે તે પરિણિમા કરે છે એનું નાટક જોયા કરો. કરતા થઈને અંદર ઘૂસી જાય છે, જોયા કરો, પ્રેક્ષક બનીને જોયા કરશો, નાતા થઈ જાય. અજ્ઞાની ને ભાષે છે પ્રતિબિંબ પડતા કે જાણે મારામાં કઈક આવી ગયું, તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માને છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષાદિનો કરતા થાય છે. પણ જે જ્ઞાની છે તે કરતા થતો નથી અને એને કર્મ બંધાતું. કરતા થાય એને કર્મ બંધાય, અકર્તા થાય એને કર્મ બંધાયેલા પણ છૂટી જાય. નવા બંધાય નહીં, બંધાયેલા હોય તે છૂટી જાય. બાણુમી ગાથા, જીવ અજ્ઞાન દશામાં ભૂલ કેવી કરે છે એની લીધી છે. ત્રાણુમી ગાથામાં એ ભૂલ મટે તો જીવ જ્ઞાની થઈને કેવી રીતે પરિણમન કરે છે એ ભેદ જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે ત્રાણુમી ગાથામાં કહે છે. પરમ અપાણમ કુવમ, અપાણમ પિય પરમ અકુવંતો, પરમ અપાણમ અકુવમ, અપાણમ પિય પરમ અકુવંતો, સુરણાણમો જીવો કમાણમ અકારગો હોદી. પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પણ પર કરે, એ જ્ઞાનમય આત્મા કારક કર્મનો એમ જ બને. જ્ઞાને શું કરે છે? પરને પોતારૂપ કરતો નથી અને આત્માને પણ પરરૂપ કરતો નથી. બસ ઓલો પરને પોતારૂપ કરે છે એટલે પછી બધા દોષોમાંથી ઉત્પન્ન થાય છે. આ પરને પોતારૂપ કરતો નથી એટલે એ દોષ થતા બંધ થાય છે. બસ સંક્ષેપ તો આટલો જ છે. મૂળ મુદ્દો જે છે સંક્ષેપ છે. આ શબ્દોમાં પછી વાત કરવામાં, સમજાવવામાં લાંબી લાંબી વાત કરવી પડે, પણ સંક્ષેપ તો આટલો જ છે કે તારા સિવાય તું પરમા પોતાપણું કર્મા નાની એમ નથી કરતા એટલે બંધાતા નથી. નાની સંસારના કાર્યો નથી કરતા એમ નથી. નાનીને ઉદય હોતો નથી, સંસારની પ્રવૃત્તિ હોતી નથી એમ નથી કીધું. એ પરને પોતારૂપ કરતો નથી. આપણે ઘણીવાર પ્રશ્ન નીકળે છે કે ભાઈ માતા હોય એને બાળકને ઉછેરે કે ન ઉછેરે? તમે કયો છો કે તમારે બાળકનું પ્રારબ્ધ બાળકની પાસે, તમારું પ્રારબ્ધ તમારી પાસે, અમારે એનું ન કરવું કાંઈ? આપણે શું કહીએ છીએ, કરવાની ના નથી પણ મા બનીને પ્રારબ્ધ રૂપી કોઈ શેઠ છે એને આપણને આ નોકરી આપી છે કે તું માની જગ્યાએ ગોઠવાઈ જા અને મા જે રીતે બાળકોનો ઉછેર કરે એવી રીતે તું આ બાળકોનો ઉછેર કરજે. નોકરનો શ્રીમંતોને ત્યાં નથી બાયો રાખતા છોકરાઓને ઉછેરવા માટે, રાજાઓને ત્યાં રાખે. એવી રીતે થોડી જાય તકલીફ પડે છે. કેટલાક મુમુક્ષુ એવો પ્રશ્ન કરે છે તો પછી ઘરમાં રહીએ અને લાગણી ન રહીએ, લાગણી વગરનું જે જીવન છે એ કેવું થઈ જાય કે ઘરમાં રહીએ લાગણી ન રાખીએ તો લાગણી વગરનું જીવન કેવું થઈ જાય? પ્રયોગ તો કરો કે લાગણી વગરનું જીવન કેવું થાય છે. તમને લાગણીમાં મીઠાશ છે, મારો દીકરો મારી દીકરી, એ જે મારાપણાની મીઠાશ છે એને લઈને એ કારણથી તમે કેટલી ઉપાધિ ભોગવો છો, કેટલી તમને આકુરતા થાય છે એનો હિસાબ તમે કોઈ દિવસ તપાસ્યો નથી. અને લાગણી મૂકી દીધા પછી, છૂટી ગયા પછી, મૂકી દીધા એટલે છૂટી ગયા પછી ભીંદપણું જાણે અને લાગણી છૂટી ગયા પછી તમને શાંતિ કેટલી છે, ઉપાધિનો અભાવ કેટલો છે એનો અનુભવ કરીને કહેજો. દરેક સંપ્રદાય વાળા પોતપોતામાં જ રહે છે ને, પોતાના સંપ્રદાયમાં. એમાં તો એવું છે કે આ જ્ઞાન તો એવું છે ભીંદપણું કરાવે છે, લાગણી મુકાવે છે. એટલે લાગણી મૂકો ત્યારે જરાક આકૃતો લાગવાનું. પણ અત્યાર સુધી બધા કુટુંબમાં બધા કુટુંબીઓને રાજી કરતા કરતા રખડે આપણે એવી એકાદ વખત નારાજ કરી જોઈએ, આપણે જોઈએ શું થાય છે એનો ના પણ બે. હું તો એક બીજી વાત કહેવા જતો હતો, આને અમે એક બહુ સારી દલીલ છે. વિતરાગ થઈને લાગણી મૂકવામાં તકલીફ પડે છે, પણ એ જ વ્યક્તિ જો દ્વેષ કરે, દુશ્મનાવટ કરે ત્યારે એને જે એના ઉપર પાછો હામો દ્વેષ ઉભો થાય અને લાગણી ઉડી જાય ત્યારે એને વાંધો નથી આવતો. વિતરાગ થવામાં લાગણી મૂકવામાં એને વાંધો આવે છે, અને ગળેચવા ગળે છે. તમારે કેવી રીતે લાગણી મૂકવી?
આજે
તમારે પાડું છે, બ્રાહ્મણ હતા, કાશી ભણવાજીને વિદ્વાન થઈને આવેલા, ચાર વેદમાંથી એક વેદ ભણેલા. નાના ગામમાં કોઈ કાશ્ય ભણીને વિદ્વાન થઈને આવે એટલે એને માન ઘણું હોય, એટલે એની પાસે કથા અને બીજું ત્રીજું શું કાંઈક કરાવે, પંચાંગ જોડાવે બીજું કીધું, એ નિમિત્તે એની આજીવિકા ચાલે. અને વિદ્વાન સારા હતા એટલે આમ સંપન્ન જરા હતા. છોકરો કાંઈ સંતાન નહોતો, એમાં મોટી ઉંમરે એક દીકરો થયો. દીકરો થયો એટલે મીઠાઈ વેચી હોય, રાજી થયા હોય, ખૂબ રાજી થયા હોય, પોતે દેખાવમાં રૂપાળા હરખા હતા. છોકરો પણ એવો મજાનો હતો, પણ છોકરો મોટો થયા પછી ઉડી આડી લાઈને ચડી ગયો. લાડકોડમાં ઉછેરેલો એટલે ભણ્યો નહીં, પહેલાં તો રખડું થઈ ગયો ભણતા ભણતા, પછી આડી લાઈને ચડી ગયો. એટલે બે ફામ પૈસા વાપરે, આને પણ એટલો બધો કોઈ પૈસો નહીં, આમ સુખે ખાધે પીધે પણ એટલો બધો કોઈ પૈસો નહીં. ઓલાને પૈસા જોઈએ ને પૈસા વગર હાલે ને ડગલે ને પગલે અને ઝઘડા કરે, ઝઘડા કરે પછી તો આ તો મોટી ઉંમર થઈ ગયેલી, વૃદ્ધા મોટી ઉંમરે છોકરો થયો તો વૃદ્ધાવસ્થા આવી ગઈ તો ક્યારેક માથું પડે છોકરો મારે મારીને પૈસા લે. એ છોકરો જન્મ્યો ત્યારે એને જે આનંદ થયો હતો, મારાપણાની જે લાગણી ને મીઠાશ લીધી હતી, અત્યારે એ છોકરાનો માર ખાય છે. એને એમ કહ્યું તું વિતરાગ થવા માટે લાગણી છોડી દે તો એને આકરું પડે, અને અત્યારે હવે એને એમ થાય છે છોકરાને જોવે ત્યાં એને એમ કાળ લાગે, ક્યાં આવ્યો આ ઘરમાં, હમણાં તોફાન કરશે, આ ઘરે નો આવતો હોય તો સારું એમ લાગે, પણ તેને જુદો કરી દીધો તોય તોફાન કરે. લાગણી ખલાસ થઈ ગઈ બાપ દીકરા વચ્ચેની લાગણી, છોકરો તો બાપને મારે એટલે એને જ લાગણી રહી જ નહીં. ત્યારે માર ખાધા પછી બાપને દીકરા પ્રત્યે કેટલી લાગણી રહી, એ કયો છે? હે, એકનો એક છોકરો સામે સામે જ રહેતા અમારો પાડો, એટલે સામે સામે આપણામાં તો શેરી હાંકડી હોય, 10 ફૂટ 12 ફૂટનો રસ્તો હોય, અમારા ઘરે ધમાલ થાય તો અહીંયા બધું સંભળાતું હોય. જો પ્રતિકૂળતા ઊભી થાય તો લાગણી ઉડી જતા વાર લાગે નહીં, પણ આત્મામાં આત્માપણું કરીને લાગણી ઉડાડવી હોય તો જીવ ગળથવા ગળે છે. અમારે લાગણી મૂકી દીધી, અમારે અમારે કેવી રીતે ઘરમાં રહેવું, આવું છે. પાછા એમ કહો સંસાર તો સ્વાર્થનો છે, જરાક આડું પડશે એટલે મોઢું ચડી જશે, વાત વાતમાં બધાના પાછા ચડી જતા હોય તો રોજનો બધાને અનુભવ હોય, એનો રાગ નહીં પોસાય, એને કીધું એનું ધાર્યું નહીં થાય, એટલે તરત જ વાત બગડવાની. હા, 3 દી તો બોલશે નહીં, 2 દી તો ખાશે નહીં, હા આ બધું રોજ. એટલે એ અનુભવ છે કે સંસાર સ્વાર્થનો છે, પણ તોય આ જીવને મારા પણ મૂકવું ગમતું નથી, માર ખાઈને સુધરતો નથી. બોલો, સારું નામ બો, આ બોલ કરું કે માર ખાઈને ત્યારે ભગવાન નિષ્કારણ કરુણા કરીને બચાવે છે. ભાઈ તું આ બધું અનંત વાર નાટક થયું તારું, એનું પુનરાવર્તન ચાલે છે, મારા પણ કરીને માર ખાધે રાખે છો, એ નહીં મારે તો છેવટે કર્મને લઈને દુર્ગતિમાં જઈને તો માર ખાવાનો જ છો, તો મારા પણ કરીને જે કર્મ બાંધ્યા એને લઈને જે દુર્ગતિમાં જઈશ એમાં તો માર પડવાનો છે, ને એમાં કોઈ બચાવવા આવવાના નથી. જેને મારા પણ કર્યું હશે ને વાલા કર્યા છે, કોઈ બચાવવા આવવાના નથી. અને આ જ બધું ચાલે છે તારું, ક્યાં બધું ચલાવવું છે? એક વાર અમે કઈ એમ કરી દો તારો ઉધાર થઈ જશે. કઠણ લાગે જીવને, પણ વાત છે એ 100 ટચ ના સોના જેવી છે, ચોખ્ખી ચોખ્ખી. એટલું બધું મજબૂતપણું આવે કે છૂટે નહી એવું મજબૂતપણું આવે, એવું મજબૂતપણું આવે. સમજીને પરિણમન કરવાનું છે, આટલી જ વાત છે. જે સમજો એવું પરિણમન થવું જોઈએ. કઈ થવાનું નથી, આત્મા તો સર્વાંગ સુંદર, સર્વાંગ સર્વગુણ સંપન્ન ચૈતન્ય દેવ છે, દિવ્ય શક્તિનો ધારક. એને આત્માની શાંતિની ચર્ચા કરો તો તમને માનસિક શાંતિ ઉભી થાય. એવું તો શાંતિનો ભંડાર છે. વાત્સલ્ય ગુણ નિશ્ચય અને વ્યવહાર થી બે પ્રકારે છે. આપણે નિર્દ્રાધિકારમાં છે, આઠ ગાથાઓ છે. પોતાના અનંત ગુણ નિધાન, અનંત ગુણો પ્રત્યે પોતે પ્રેમ કરવો, તે નિશ્ચય વાત્સલ્ય છે. ગુણનો તને પ્રેમ હોય તો તારામાં અનંત ગુણ ભર્યા છે, તને તારો પ્રેમ પહેલા આવવો જોઈએ. અને બીજો એવા ગુણ જે જીવ પ્રગટ કરે એના પ્રત્યે તને પ્રેમ થયો, એ વ્યવહાર વાત્સલ્ય છે. તને સાધર્મી વાત્સલ્ય કહે છે, અને આ નિજ ધર્મનો વાત્સલ્ય છે. એક વ્યવહાર થી છે, એક નિશ્ચય છે. આથી વધારે મર્યાદા નથી. છોકરા છે આ ઉપર પ્રેમ કરવો, એમના વાત્સલ્ય નથી કઈ. વ્યવહાર માં નાટક કરો, વ્યવહાર માં નાટક કરો. અસલ થઈ જાય છે, કલ્પના કરી છે ને, આ મારા છે એવી કલ્પના કરી છે. આ દીકરાઓ મારા છે, આ પતિ મારો છે, ઘર મારું છે, આ બધી અનુકૂળતાઓ મારી છે, એવી મજબૂત કલ્પના કરી છે કે હું જો આવું ન કરું તો હું નિરાધાર થઈ જઈશ. તો પેલો ભાઈ તો એ લાગે છે કે જો હું આવું મારા પણ હું નહીં કરું આ બધામાં, અને હું નિરાધાર થઈ જઈશ તો પેલો ભાઈ જીવને આ લાગે છે. એક વાર તો એ ભાઈ લાગવાનો, એ વખતે હિંમત કરવાની છે કે હું નિરાલંબ નિરપેક્ષ પદાર્થ છું, મારી જીવત્વ શક્તિને લઈને અનંતકાળથી જીવતો આવ્યો છું, અનંતકાળ જીવતો રહેવાનો છું. કોઈના વિના મારી જીવત્વ શક્તિ અનંત છે, એથી હું જીવતો રહેવાનો છું, મને કઈ થવાનું નથી. હિંમત થી કામ લેવાનું છે. એના ઉપર જ્ઞાનીઓ દ્રષ્ટાંત આપ્યું છે દોલતરામજી, કે પોપટ છે જીવતો જે પકડાય છે, એ હિંમત ખોવે છે ત્યારે પકડાય છે, નહીતર પક્ષી જીવતું કેવી રીતે પકડાય? એ તો ઉડતું છે, મારા સામે ઉડી જાય, પણ એને લાલચ આપે છે, એમાં એ ફસાય છે. એને મરચું કે રીંગણું કે જે કાંઈ ભાવતું હોય ચમરૂક, એ ટીંગાડે છે એક જગ્યાએ, એ જ્યાં આવીને બેસે ને ખાય, એનાથી સહેજ એકાદી જાગો રાખે ડિસ્ટન્સમાં, અને જેના ઉપર બેસે ત્યાં મુંગળી પરોવી દે. આવીને મુંગળી ઉપર બેસે અને જેવો ખાવા લંબાય, એ બી મુંગળી ફરી જાય, ફરી જાય એટલે પોપટ થઈ જાય, ઊંધો પકડી રાખે ભૂંગળીને. એને ખબર નથી કે ભૂંગળી છે, એને ડાળને પકડી રાખો, ઊંધો થઈ જાય અને મૂકે નહીં. એને એમ થયું કે હું મૂકીશ તો પડી જઈશ, એટલે પકડાઈ જાય છે. ભૂલ શું કરે છે કે હું મૂકીશ તો મારી પાંખોથી હું ઉડી જઈશ, એ ભૂલ્યો છે. મારામાં ઉડવાની શક્તિ છે, હું નહીં પડું. જ્યો સુકન બચાલ બિસરી નલિની લટકાયો, નલિની એટલે ભૂંગળી, સુક એટલે પોપટ, નભચાલ એટલે ઉડવાની શક્તિ, બિસરી વિસ્મરણ કરી ગયો અને લટકાઈ ગયો, તો પકડાઈ ગયો, પાંજરામાં આવ્યો. એમ આ જીવ હિંમત ખોઈ બેસે છે કે જો હું મારા પણ છોડીશ તો હું નિરાધાર થઈ જઈશ, એટલે એ કર્મ બંધન ના પાંજરામાં, સંસારના પાંજરામાં પુરાય છે. ઘરમાં બધા હોય તો હાજા માંદા થઈએ તો આપણને સેવા ચાકરી કરે એવી આશા હોય છે. પછી સેવા ચાકરી કરશે કે વડસકા ભરશે પછીની વાત છે, એ તો જાજે મંદવાડ લાંબો હાલે ત્યારે જ ખબર પડે. એવા દાખલા જોયા છે, ભાઈ પરણી હોય ત્યાં તો ખૂબ સ્નેહથી પ્રેમથી રહેતા હોય, 5-25 વર્ષ ગયા પછી કોઈ મોટો રોગ ધણીને લાગવો પડે, રોગે જાય નહીં ને મરે નહીં. શું થાય? રોગે જાય નહીં ને મરે નહીં. અને આને ચાકરી કરવી પડે આખો દી, આ કરો તે કરો આ કરો, પછી જોઈ લ્યો ક્યાં પ્રેમ ગયો એ. વાતે વાતે વડસકા ભરે અને અંદર એમ થાય કે વા કોઈ રીતે જાય તો હારું. હો, મારું તો દહશેર લોહી ઘટી ગયું એક વરમાં એમ કે હું તો હુકાઈ ગયા ને ભાઈ, અને પહેલા પછી પાછી થઈ જાય કે હો. આ તો ઘણા જોયા છે, ઘણી જીવ તો હોય ત્યારે આવી હોય, મળી ગયા પછી બરાબર તંદુરસ્ત ગયા, ખાવું પીવું રોગ ટોક બધી હોય ગયો, પોતાના સ્વભાવથી જે હળગતી હોય બળતી હોય એ બધું રીવું ગયું હોય, એ કોઈ રીવું ન હોય માથે. આવો સંસાર છે. કોઈ જીવની આંખ ઉઘડતી નથી. હા, એ જ્ઞાની એક શિક્ષા દીધી કે તું સત્પુરુષમાં પોતાપણું કરજે. તારું પોતાપણું પેલા ટ્રાન્સફર ત્યાં કરજે, સીધું આત્મામાં નહીં આવે. ઊંધો પીડ્યો છું, આડો ઊંધો ઘડો આડો થઈને ખબડો ફળ થાય તો એક પોઝિશન આડાની આવે છે, સત્પુરુષમાં પોતાપણું કરે પછી આત્મામાં કરે, સીધું નહીં કરીએ એ પોઝિશન છે. એના ઉપર તો કૃપાળુ દેવે આખા પત્રો લખ્યા છે, એ હુદા ઉપર તો પત્રો લખ્યા છે, એ વસ્તુ સ્થિતિ છે. પછી ભલે લાગણી નહીં, તો વિચાર કર, સત્સંગ કર, પ્રયોગ કર. સત્સંગ કરતા કરતા, એના વિચારો કરતા કરતા, એના પ્રયોગ કરતા કરતા ધીમે ધીમે ભલે કાંઈ ઉતાવળું પગલું હોય તો કદાચ રિએક્શન પણ આવી જાય, ધીમે ધીમે કરશે, પણ પ્રયત્ન કરો. સાચી દિશામાં પ્રયત્ન જારી રાખ, જરૂર સફળતા મળશે. કેમ કે આ ત્યાગની ભૂમિકા નથી, મુમુક્ષુની ભૂમિકા ત્યાગની નથી કે તું ઘર છોડી દે, દુકાન ધંધો છોડી દે, એ વાત નથી. પહેલા અભિપ્રાય બદલ, મારાપણાનો અભિપ્રાય બદલ, કરતાપણાનો અભિપ્રાય બદલ, સુખ બુદ્ધિ છોડ, આનાથી હું સુખી થઈશ, આના આધારે હું જીવીશ, એ બધા અભિપ્રાય છોડ પહેલા. પછી ત્યાગ કરવો તને કઈ આકરો નહીં લાગે, પછી પોતાને એના ઉપર મમત્વ નહીં રહીએ તો સહેજ ત્યાગ થઈ જશે. વાત વાતમાં સહજ માત્ર શાંતિનાથ કુંથુનાથ ને અરનાથ 16માં 17માં ને 18માં તીર્થન કરી, જેથી આપણે આ કરો છો એ ચક્રવર્તી કામદેવ અને તીર્થન કરશે, 3 પદવીના ધારક હતા, પુણ્ય પ્રકૃતિ ઉત્કૃષ્ટ હતી મનુષ્ય, પણ આમાં જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ જોઈએ એ ત્રણેયને હતી. એ ત્રણેય સહજ માત્રમાં રાજપાટ બધું છોડીને દીક્ષિત થયા. એનું કારણ શું? કે જન્મથી જ્ઞાન લઈને આવ્યા હતા, ક્યારે? જન્મથી જ્ઞાની હતા, આ જન્મ જ્ઞાની હતા, પૂર્વભવનું જ્ઞાન એમને પાસે હતું, એટલે એ તો જ્ઞાન સમગ્રીય છે. આત્મજ્ઞાન ચાલ્યું નથી જતું. ભાવ ભવાંતર થાય તો તમને ગયા ભાવના પ્રસંગો ભૂલી જવાય, પણ આત્મજ્ઞાન ન જાય. તું તો ત્યાંથી છૂટે માતાના પેટમાં આવે તો આત્મજ્ઞાન સાથે, બાળક પણ જન્મે તો પણ આત્મજ્ઞાન સાથે. એટલે અભિપ્રાય તો એમના કોઈ ભૂલવાળા હોય નહીં. એટલે રાજપાટમાં રહ્યા છતાં પણ અંદરથી નિર્લેપ હોય. બહારમાં વૈભવ સમાલા દેખાય, અંદરમાં એ મહાન યોગ્ય હોય એવાનું પરિણામ અનુભવે, ખબર ન પડે કોઈ. આટલો બધો વૈભવ જેને લોકો પરિગ્રહ કહે, પણ એ તો પૂર્વકર્મને કારણે સંયોગ છે, એને મમત્વ નથી. અંદરમાં યોગી જેવી સ્થિતિ હોય તો કે એની સાબિતી શું? એ તો બધું ભોગવે છે. ચક્રવર્તીને લાયક જ ખોરાક ખાઈ, એના ખોરાકમાં હીરા મોતીની ભસ્મો, સોના ચાંદીની ભસ્મો, તાંબાની ભસ્મો, બધી ભસ્મો વપરાતી હોય. એક કોળીઓ હજારો માણસની રસોઈમાં નાખે તો કોઈને પચે નહીં, બધાને જાડા થઈ જાય. પહેલવાન લોકો ખાય તો, એના એના સરદારોને સૈનિકો ખાય તો, એટલું તો એનું શરીર બળ હોય, એટલું શરીર સષ્ઠ હોય, ખાય એવું જ. ચક્રવર્તીને લાયક કપડાં દાગીના પહેરે, એના હીરા રત્ન જડિત દેવી સિંહાસનો દેવો આવીને બનાવી ગયા હોય, બધા મહેલો ને બધું સિંહાસન ફર્નિચર, એને મિસ્ત્રી નો લાવવો પડે. એના ઉપર જઈને બેહે, મોટા મોટા હાર પહેર્યા હોય, ગળામાં મુકટ પહેર્યા હોય, માથે અંદરમાં યોગી જેવી સ્થિતિ હોય. લોકોને એમ થાય કેવા પૂછ ભોગવ્યા છે, અંદરમાં યોગી જેવી સ્થિતિ હોય. તો એની સાબિતી શું? તો કે નાકમાંથી શેડા કાઢે એટલી વારમાં એને આપ છોડ્યું, છોડતા વાર ન લાગે, કેમ કે તો પહેલેથી જુદા હતા અંદરથી. એને તો રાજકાજમાં બેઠી બેસતી વખતે જ ખબર હતી કે આ ચાર દિવસની ચાંદની નથી. લોકો ચાર દિવસની ચાંદની ગણે છે, પણ એ તો કે ચાર દિનની નથી આ તો, અને મારે કાંઈ લેવા દેવા હિંગ કે ફટકડી ક્યાંયથી આવ્યો છે તો ક્યાંય જઈશ, આમાં કાંઈ મારે લેવા દેવા નથી. એને કાંઈ લાગતું જ નથી, નાકમાંથી શેડા કાઢે એને શું લાગે, મારે મેં કાંઈ ઘર મૂકી દીધું એવું લાગે, જરાય આકરું ન લાગે. એટલો બધો કુટુંબ સ્નેહ હોય છે, અત્યારે તો કાંઈ નથી, અત્યારે તો સમજવા જેવું હોય અંદર. એટલો બધો કુટુંબ સ્નેહ હોય કેમ કે તું પ્રકૃતિ વાળા છે ને, બહુ જ રાગ કરે. ગુરુદેવ વર્ણન કરતા હતા કે તીર્થંકરો ચક્રવર્તીઓ દીક્ષા લીએ ત્યારે એની સ્ત્રીઓ એટલી બધી દુઃખી થાય કે વાળ ખેંચી કાઢે. ગુરુદેવની ભાષામાં કે ઝંટિયા તોડે એમ કે, અસર કાઠિયાવાડી ભાષામાં બોલતા હોય, એટલી દુઃખી થાય. મારું તો વિતરાગ છે, મારો રાગ હતો ઉપર છલ્લો, કેવો અંદરથી તો ત્યારે નહોતો, ઉપર છલ્લો હારે રહેતો હતો. હવે એ ઉપર છલ્લો રાગ હતો એ નાશ પામી જાય, શું કરું, મને કઈ ભાવ આવે એવું છે કે હું સાથે રહી કઈ કરું એમ છે. અમે ડાલીમાં જઈશું, અમે નિર્વાણ પર સાધનામાં આવ્યા. તમે સમજો તો આ રસ્તે આવજો, ન સમજો તો તમે જાણો. જો સમજી શકો તો અમારી વાહે અમારા રસ્તે આવજો, અનુસરણ કરજો, ન સમજો તો તમે જાણો અમે શું કરીએ. એવું અંદરથી ફરી જવું જોઈએ. બહાર તમે ગમે નાટક કરો, અંદરથી ફરી જવું જોઈએ. જો અંદરથી ન ફરો તો દુર્ગતિ અનિવાર્ય છે, અને દુર્ગતિના દુઃખો પણ અનિવાર્ય છે, કોઈ નહીં છોડાવે. ગાથા છે. જે પરને પોતારૂપ કરતો નથી, જે એટલે જે જ્ઞાની, પરને એટલે અન્ય દ્રવ્યને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પરપણે કરતો પરરૂપે કરતો નથી, તે જ્ઞાનમય જીવ છે. પોતાના જ્ઞાન પોતાને જ્ઞાનમયપણે અનુભવે છે, માટે એ જ્ઞાનમય જીવ છે. કર્મનો અકર્તા થાય છે, એ કર્મને બાંધતો નથી, અને એટલા માટે નિષ્કર્મ એવી મોક્ષ અવસ્થાને પામે છે. ટીકા. જ્ઞાનથી આ આત્માને પરનો અને પોતાના પોતાનો પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે જ્ઞાનને લઈને, વાસ્તવિક જ્ઞાનને લઈને, સાચા જ્ઞાનને લઈને, સત્ય જ્ઞાનને લઈને, સમ્યક જ્ઞાનને લઈને પોતાનો આત્મા અને પર એ બંને જુદા છે એવું અંતર જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો થતો. એ જ્ઞાન, સાચું જ્ઞાન એ પરમાં પોતાપણું નહીં થવામાં પૂરતું કારણ છે. દત્તક લીધેલા બાળકને ખબર પડે કોઈ એને કે ભાઈ આ તારા મા બાપ છે ને એ તને બહુ સારી રીતે રાખે છે પોતાના દીકરાની જેમ, પણ તું એનો દીકરો નથી, તું દત્તક લીધેલો છો નાની ઉંમરમાં, તને ખબર ન હોય. બસ એટલી એને ખબર પડી. જ્ઞાન થયું એને, શું થયું એને? જ્ઞાન થયું કે આ ખરેખરા મારા મા બાપ નથી. ફેર પડી ગયો કે ન પડી? ફેર પડી જાય છે. એવું જ્યારે જાણે ત્યારે જ્ઞાની પણ પરને પોતારૂપ નથી કરતો અને પોતાને પરરૂપ નથી કરતો. પોતે જ્ઞાનમય થયો થકો, જ્ઞાનમયપણે પોતાને અનુભવતો થકો. કર્મનો અકર્તા પ્રતિભાસે છે ત્યારે દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મના કાર્યો જેને કર્મ કહીએ છીએ, એ હું કરતો નથી, સ્વયં થઈ રહ્યા છે એવો એને અનુભવ થાય છે, એવું એને સ્પષ્ટ ભાષે છે. સમ્યક દ્રષ્ટિ કુંભાર હોય, સમ્યક દ્રષ્ટિ કુંભાર હોય, ચાકડા ઉપર માટીનો પિંજરો ચડાવે અને ઘડો બનાવે, ત્યારે એના હાથ અને એનો ઉપયોગ ઘડો બનાવવામાં દેખાય છે, ત્યારે જ ઘડો બને ને. પણ એનું જ્ઞાન એવી વખતે થાય છે કે આ માટીના પરમાણુઓ, પિંડના પરમાણુઓ ઘડા રૂપે થાય છે, તે પરમાણુ સ્વયં પરિણમે છે, હું ઘડા રૂપે નથી પરિણમતો, માટે હું એનો કરતા નથી. માટીનો પિંડલો ચાકડે ચીડ્યો છે કુંભારની, અને માટીમાંથી ઘડો થયો છે, કુંભારમાંથી નથી. સમ્યક દ્રષ્ટિ કુંભાર હોય તો એમ અનુભવ કરે કે આ સ્વયં થયો, અને મિથ્યા દ્રષ્ટિ હોય તો એમ કે મેં કર્યો. ક્રિયા તો જે છે તે છે, એવું સમ્યક દ્રષ્ટિ સ્ત્રી રોટલી કરે છે. રોટલી એક એવી ચીજ છે કે એને ટાઈમસર ફેરવવી પડે, તાવડી તો જ બરાબર થાય. દાદી જાય કાં કાચેરી, કાચેરી એટલે ચવડ થાય તો એને બરાબર ફેરવે. ઉપયોગ અને શરીરની ક્રિયા પ્રત્યક્ષ દેખાય છે. હવે અજ્ઞાની સ્ત્રી હોય તો એમ જુએ છે કે રોટલી મેં શીખી, મેં પકાવી. એ જગ્યાએ જ્ઞાની સ્ત્રી હોય તો એ પરમાણુ સ્વયં પરિણમે છે રોટલી રૂપે, મને જ્ઞાન સિવાય કઈ થતું નથી, મારો આત્મા એનું જ્ઞાન સિવાય કઈ કરતો નથી. હું તો જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાનમય પણ મારો અનુભવ કરું છું, અને એ જ્ઞાન આ રોટલીના પરમાણુથી પિંડ રહે છે. પરમાણુ સ્વયં લોટમાંથી પિંડ રૂપે છે અને પિંડમાંથી રોટલી રૂપે સ્વયં થયા છે. જાણનાર રહે છે અને રોટલી થાય છે, અને કરતા થઈને કરે છે અને રોટલી થાય છે. થાય છે તો રોટલી એક બંધાય છે ને એક છૂટે છે. જો એને એ ક્રિયા, એક જીવ કર્મ બાંધે ને એક જીવ કર્મ થી છૂટે, બોલો. ક્રિયા એની જ છે, એ કોઈ સંસાર સિવાય પારમાર્થિક ક્રિયા નથી. મારે ઘડો બનાવ્યો કે સ્ત્રીએ રોટલી બનાવી તો સંસારનું કામ છે, છતાં એક બંધાય ને એક છૂટે. ઉપાડો દેવ કોઈનું પરિણામ એ બંધ છે. ક્રિયા તો એક કાર્ય છે, પણ બંધ પરિણામે છે, પરિણામે બંધ થાય. આનો પરિણામ જો જ્ઞાનમય છે કે અજ્ઞાનમય છે કેવા છે તારો? એટલે કે છે કે જ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ એટલે ભેદ જાણતો હોય, ભિન્નપણું જાણતો હોય, ત્યારે પરને પોતા રૂપ નહીં કરતો અને પોતાને પરપણે નહીં કરતો. પોતે જ્ઞાનમય થયો થકો, જ્ઞાનમયપણે પોતે અનુભવતો થકો, કર્મનો અકર્તા પ્રતિભાસે છે, ત્યારે એને કાર્યો આપોઆપ થાય છે. હું કરતો નથી એવું એને ભાસે છે, લાગે છે, અનુભવ ગોચર થાય છે. તે કેવી રીતે? તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે. એ વાતને પરિણમની બંનેની ક્રિયાને સ્પષ્ટ સમજાવવામાં આવે છે કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ ઉદ્ગળ પરિણામની અવસ્થા, પાણીના હવાના પરમાણુઓ ઠંડા ઉના થાય છે એમાં નિમિત્ત છે કે જ્ઞાનમાં ઠંડા ઉનો પણ જણાવે, એટલે અનુભવ કરાવવામાં સમર્થ લીધું એ પણ નિમિત્તપણે સમર્થ છે. જ્ઞાનને ઠંડુ ઉનું કરવામાં સમર્થ નથી. મરચું છે એની તીખાશનો અનુભવ કરાવે પણ જ્ઞાન તીખું ન થાય. જ્ઞાન એમ ચોક્કસ જાણે કે આ મરચું ઘણું તીખું છે કે મોળું છે, જ્ઞાન તીખું ન થાય. જ્ઞાની શું જાણે છે કે એ અવસ્થા પૂદગળથી અભિન્ન છે અને મારા જ્ઞાનમય આત્માથી સદાય અત્યંત ભિન્ન છે, અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ જે જ્ઞાનની પર્યાય છે, અનુભવ છે એ તો જ્ઞાનની પર્યાય છે, આત્માથી અભિન્નપણાને લીધે એ પરમાણુની અવસ્થાથી પૂદગળથી સદાય અત્યંત ભિન્ન છે. આમ એને સ્પષ્ટ જણાય છે. બારમા જ્ઞાનીને આમ સ્પષ્ટ ભિન્નપણ અનુભવાય છે નો કર્મ સાથે, તેવી જ રીતે અંદરમાં દ્રવ કર્મ સાથે એને એમ જ ભિન્નપણ અનુભવાય છે. એમ કે છે જે પ્રકૃતિનો ઉદય આવે છે એનો સૂક્ષ્મતા શું છે આ વાતની? કે બહારની જે પરિસ્થિતિ છે, ઠંડુ ઊનું તીખું મોડું ભીડ્યું, એ તો બરાબર સમજાય છે. આપણને કર્મના પરમાણુ દેખાતા નથી, ક્રોધનો ઉદય આવ્યો, રાગનો ઉદય આવ્યો, સાતા અસાતાનો ઉદય આવ્યો, અને જીવ ચેતે પહેલા તો પરણમી જાય છે અજ્ઞાન દશામાં. અંદર પ્રકૃતિનો ઉદય આવે છે, બારમાં નિમિત્ત મળે ન મળે, બહુ ભાગ નિમિત્ત મળે છે, ન મળે તો અંદરમાં એ પોતે પરિણમી જાય છે. એટલે એ વાત એમણે સિદ્ધાંતમાં લીધી છે, બારને ઠંડા ઉણાની અને સ્વાદની વાત એમણે દ્રષ્ટાંતમાં લીધી છે, આ વાત સિદ્ધાંતમાં લીધી છે, એમાં પણ મર્મ છે. ભેદ જ્ઞાન તારે અંદર કરવાનું છે. પહેલા ભેદ જ્ઞાન તારે એ સંકેત એમણે સમર અધિકારમાં કર્યો છે. સમર અધિકારની જે ત્રણ ગાથા પહેલી લખી છે એમાં પહેલા રાગાદીથી ભિન્નતા કરાવી છે, પછી કર્મ નો કર્મથી ભિન્નતા કરાવી છે. પ્રયોગમાં એ ક્રમ બતાવે છે. ભેદ જ્ઞાન શરૂ ક્યાંથી કરવું? જેને ક્રમની ખબર નથી એમ સમજે છે કે પહેલા સ્થૂળ નોકર્મથી ભેદ જ્ઞાન કરવું, પછી દ્રવ્ય કર્મથી કરવું, પછી ભાવ કર્મથી કરવું. એ સમજવા માટે છે, કેમ કે પહેલા તને સ્થૂળ સમજણ થશે, પછી સૂક્ષ્મ સમજણ થશે. પ્રયોગમાં પહેલા ગ્રાહકથી ભિન્નતા કરવાની હોય છે. કર્મ નો કર્મથી ભિન્નતા કરવી નહીં પડે, આપોઆપ થઈ જશે, તારી મહેનત જ બચી જશે. એ અહીંયા પણ એ વાત છે. સિદ્ધાંત નો વિષય લેશે કે કેવી રીતે અંદર ભિન્નતાનો પ્રયોગ કરવો. પ્રયોગ તો બે જગ્યાએ કરવો, પણ બહારમાં તો અનુકૂળતા પ્રતિકૂળતાનો ઉદય આવે ત્યારે, અંદર તો રાગ દ્વેષ નિરંતર ચાલે છે અને જ્ઞાને નિરંતર ચાલે છે. તારે કોઈ પ્રયોગ કરવા માટે સાધનની રાહ જોવી નહીં પડે, જ્ઞાને આ જ છે, રાગાદી ભાવો પણ ચાલે છે. પેલું અંદર સુધી જ્ઞાન કરવું, વિજ્ઞાનનો વિષય છે. જ્ઞાની કેવી રીતે વિજ્ઞાન કરે છે,